બાર વાગ્યે આરોગો તો એ વિતરાગના લક્ષણ નથી. વિતરાગ હોય તે કદી આવું કરે નહીં અને કહે નહીં, પણ જે કરે છે અને કહે છે તેના જેવો મોહનીય કર્મનો ભયંકર બંધ કોઈ કરતા નથી. આ વાત સમજવા જેવી છે કે મોક્ષનું અસાધારણ કારણ શું. લોકો કહે છે કે તપ, જપ, વ્રત, અનુષ્ઠાન, ભક્તિ, ત્યાગ, દાન, શીલ, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, શાસ્ત્રો કહે છે.
શાસ્ત્રો કહે છે કે એકમાત્ર કારણ તે વિતરાગ દશા છે. આ બધું હોય પણ વિતરાગ દશા ન હોય તો સાહેબ મોક્ષથી છેટા. હું ફરી સ્પષ્ટતા કરું છું કે પ્રતિક્રમણ સામાયિક ભક્તિ કરવાની અમે ના નથી પાડતા, પણ માત્ર ભક્તિથી મોક્ષ મળે પણ ખરો અને ન પણ મળે, કારણ બધે વિતરાગતા તો અનિવાર્ય છે જ. મીઠાઈ ખાવી છે તો ગમે તે બનાવો, મોહનથાળ, લાડુ, બાસુંદી, પણ એક વાત નિશ્ચિત છે કે તેમાં સાકર તો જોઈએ જ જોઈશે જ. કદાચ ઓછી વધતી ચાલે, કેસર ન હોય તો પણ ચાલે, પરંતુ સાકર એટલે ગળપણ ન હોય તે ન ચાલે. બાકી બધું હોય તે લટકામાં, પણ વિતરાગ દશા વગર ન ચાલે. તો આનો અર્થ એ થયો કે તમામ પ્રક્રિયાઓ વિતરાગ દશા પ્રાપ્ત કરવા માટે છે. હવે એમ કહે છે કે જાતિ વેશનો ભેદ નહીં, કઈ જાતિમાં વિતરાગ થવાય, બ્રાહ્મણ હોય તો થવાય કે ક્ષત્રિય હોય તો થવાય, સ્ત્રી હોય તો થવાય કે પુરુષ હોય તો થવાય, વિતરાગ કેમ થવાય તે કહો. બીજો પ્રશ્ન છે કે કયા વેશમાં થવાય. મોટા વાંધા જાતિના અને વેશના છે. આજે પણ વેદાંતની પરંપરામાં એમ કહે છે કે શંકરાચાર્ય જે તે ન થઈ શકે, દ્રાવિડ બ્રાહ્મણ હોય તે જ થઈ શકે. હવે ક્રાંતિકારી લોકો એમ કહે છે કે એ વાત દૂર કરો, હવે બીસી પણ શંકરાચાર્ય થઈ શકે છે. લડવું જ છે લોકોને, આનો સંબંધ જાતિ સાથે નથી.
પહેલું સૂત્ર, પરમ કૃપાળુ દેવ કહે છે કે જાતિ ભેદ નથી, આ જાતિમાંથી જ મોક્ષ થાય એમ કોઈ જાતિનો ઇજારો નથી. ઘણી જગ્યાએ મોનોપોલી હોય છે. આ મંદિરમાં ધજા ડોશી કે મહેતા કુટુંબ જ ચડાવે, બીજું કુટુંબ નહીં. આવા કપડાં પહેરે તો જ મોક્ષ થાય. અને મજાની વાત તો એ છે કે એવા કપડાં પહેર્યા હોય પણ રાગ દ્વેષ ભરપૂર ભર્યા હોય, રાગ દ્વેષ હોય તો મોક્ષ ન મળે. અમુક કપડાં પહેરવાથી જો રાગ દ્વેષ જતા હોય તો આ બધી મથામણ કરવાની શી જરૂર છે. શાસ્ત્રો કહે છે કે જાતિનો અને વેશનો ભેદ નથી. આપણામાં બે પરંપરા છે, દિગંબર અને શ્વેતાંબર. શ્વેતાંબર પરંપરા એમ કહે છે કે સ્ત્રીઓનો પણ મોક્ષ છે, જ્યારે દિગંબર પરંપરા ના પાડે છે. હવે બહેનો એ વિચારવાનું છે કે અમને મોક્ષ કેમ ન મળે. શાસ્ત્રોને એમ કહેવું છે કે મોક્ષ તો એને મળે કે જેની વિતરાગ દશા થઈ છે. એવી દશા સ્ત્રીની થાય તો પણ મોક્ષ મળે, અને પુરુષની થાય તો એને મોક્ષ મળે, અને જેની આ દશા ન થઈ હોય તેને મોક્ષ ન મળે. પછી તે પુરુષ હોય કે સ્ત્રી હોય. બીજું સૂત્ર, વેશનો ભેદ નથી. લશ્કરમાં એક સરખા કપડાં પહેર્યા હોય અને એ કપડાં ઉપર બધા જુએ તે બિલો લગાડે. લશ્કરમાં યુનિફોર્મ ચાલે પણ મોક્ષમાં યુનિફોર્મ ન ચાલે. ક્યાં કપડામાં મોક્ષ મળે એમ પૂછશો તો કપડામાં મોક્ષ નથી, વિતરાગ દશામાં જ મોક્ષ છે. તો જાતિ વેશનો ભેદ નથી, પણ કયો માર્ગ જો હોય, એટલે અમે જે વિતરાગતાનો માર્ગ બતાવ્યો છે એવો માર્ગ જો હોય તો એ માર્ગને સાધવાથી મુક્તિ મળે છે. આ જાતિભેદ અને વેશભેદના ઝઘડા પૂરા થયા તો પાળોદેવ કહે છે કે આવો મત માન્ય રાખશો નહીં. અરવિંદ આશ્રમમાં તમે જાઓ તો અરવિંદ જેવી દાઢી રાખતા હતા તેવી દાઢી ચેલાઓ પણ રાખે છે. બાપુજીના આશ્રમમાં જાઓ તો બાપુ જેવી પોતળી આ લોકો પણ પહેરે, પરંતુ બાપા પોતળી પહેરવાથી ગાંધી ન થવાય અને દાઢી રાખે અરવિંદ ન થવાય. લોકોને આ જ આવડે કેમ કે તે સરળ રસ્તો છે. ગાંધીજીના અનુયાયી થવું હોય તો અહિંસાનો સત્યનો માર્ગ સ્વીકારવો પડશે, તે કઠિન માર્ગ છે. જો પોતળી પહેરી ગાંધી થવાતું હોય તો સોદો ઘણો સસ્તો થઈ જાય.
કહે છે કે સાધે તે મુક્તિ લાયે. આ જે મોક્ષનો માર્ગ કહ્યો છે તે જે સાધે તે મુક્તિ પદ પામે. સાધે તે મુક્તિ લાયે, ભેદ ન તેમાં કોઈ, ભેદ ન તેમાં હોય, તેમાં કોઈ પણ જાતનો ભેદ નથી. 107, 8, 9 અને 10 આ ચાર ગાથાઓમાં શ્રીમદજીએ ધર્મના નામે જે વિવાદો ઉત્પન્ન થાય છે તેનો ઉકેલ આપ્યો છે. દુઃખની વાત તો એ છે કે જેમણે વિવાદનો ઉકેલ આપ્યો, વિવાદને ઉકેલ આપ્યો, એ શ્રીમદજીના નામે નવા વિવાદો થઈ રહ્યા છે. માણસોને કોણ જાણે આવું જ કરવું ગમે છે, અમારું સાંભળવું જ નથી, એમને કંઈક ને કંઈક અડપલાત કરવા છે. જેમણે બધા વિવાદો તોડી એક બહુ જ પ્રસિદ્ધ વાક્ય કહ્યું કે જ્યાં ત્યાંથી રાગ દ્વેષથી મુક્ત થવું તે જ મારો ધર્મ છે. બધા બોલે અને લખે પણ ખરા, પરંતુ જેમાં ઝઘડો ક્યારે થાય એ ખબર છે? એક જણ કહેશે કે બોર્ડ આ ખૂણે મૂકવું છે, બીજો કહેશે કે ના આ બીજા ખૂણે મૂકવું છે. ટ્રસ્ટીઓ છેવટે એમ નક્કી કરે કે આ બોર્ડ આ ખૂણે પણ નહીં અને આ ખૂણે પણ નહીં, અહીં મૂકો.
કવિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર આચાર્યએ સોમનાથમાં રચેલા મહાદેવ સ્ત્રોતમાં કહ્યું છે કે સંસારના મૂળ રૂપ રાગ અને દ્વેષ જેમણે થાય ક્ષય કરી દીધા છે એ બ્રહ્મા હોય, વિષ્ણુ હોય કે મહાદેવ મહેશ્વર હોય કે જીન હોય, એમને અમારા નમસ્કાર છે. અમારે તો રાગ દ્વેષથી મુક્ત ચેતના જ જોઈએ છે. પ્રભુ તારા નામ છે 1000, તો કયા નામે લખવી કંકોત્રી? તારા નામે 1000 કે અસંખ્ય હોઈ શકે, નામમાં શું વાંધો છે? જીવનમાં વિતરાગ અવશ્ય જોઈએ, અને એવી અવસ્થા પ્રાપ્ત કરવી હોય તો ઉપાય આ છે. અંબાલાલભાઈની ટીકામાં
બાજુમાં આપો, પેરેગ્રાફ પૂરો થાય એટલે આપો.
અંબાલાલભાઈ ટીકામાં કહે છે કે જે મોક્ષનો માર્ગ કહ્યો તે માર્ગ જે સાધે તે મોક્ષ પામે. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, ટૂંકમાં રાગ દ્વેષ રહિત સ્વસ્થ અવસ્થા થાય. છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, મત દર્શનનો આગ્રહ તથા વિકલ્પને છોડી દે. હવે બોધ વિતરાગતા, હણે બોધ વિતરાગતા, અને દર્શનમો તેમજ ચારિત્રમો બંનેને દૂર કરનાર બોધ અને વિતરાગતા છે, તે બે અચૂક ઉપાય છે. આવો મોક્ષનો માર્ગ કહ્યો છે તે જે સાધે તો તેનો ગમે તે જાતિ અને વેશથી મોક્ષ થાય છે, તેમાં કોઈ જાતનો ભેદ નથી. આ બહુ અગત્યની વાત છે. તમે અહીં અમારા આશ્રમમાં આવો તો મોક્ષ થાય, બાકી નહીં. વાત પૂરી થઈ. આખા જગતમાં અમારા આશ્રમનો ઇજારો અત્યારે ધીમે ધીમે ઘણા ઝંડા લગાડશે. સિદ્ધ શિલા ઉપર પણ ઝંડા રહે અમારા, સારું છે. ત્યાં ઝંડા વગર જવાનું છે. અમારે તો વિતરાગ દશા જોઈએ છે. જે સાધે તે મુક્તિપદ પામે. મોક્ષમાં ઉચ્ચ નીચ કશાનો ભેદ નથી અને મોક્ષમાં જગ્યા પણ નક્કી થતી નથી કે આ મારી જગ્યા અને આ તમારી જગ્યા. ગુરુજી માટેની જગ્યા 2 ફૂટ ઊંચી અને વધારે લાંબી એવું નથી.
એક વખત એક ભાઈ મને કહે કે મને હાર્ટ એટેક આવે તેવું થઈ ગયું. મેં પૂછ્યું કે કેમ, તો કહે કે મેં એક મોટી ભૂલ કરી. મેં 4 શંકરાચાર્ય જેવા મહાનુભાવોને ભેગા કર્યા પણ તેમાં શું વાંધો આવ્યો? તો કહે ઘણી માથાફોડ થઈ. એક શંકરાચાર્ય કહે મારી ગાદી આ રીતે હશે તો નહીં આવું. બીજો કહે મારી ગાદી આના કરતાં 2 ફૂટ ઊંચી જોઈએ, એ રીતે નહીં હોય તો નહીં આવું. મારા 3 દિવસો પાઘડી ઉતારતા, ટોપી ઉતારતા અને પગે પડતા ગયા. પરાણે પરાણે પ્રાર્થના કરી મનાવ્યા. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા આ કહેનારા પડતા ગયા. કલાક સરખા ભાગે બેસે તો ગંગા નાયા. સાહેબ આ બધું થતાં હવે બ્લડ પ્રેશર થઈ ગયું. આ ઉચ્ચનીચના ભેદ અહીં હોય છે પરંતુ મોક્ષમાં નથી. આવો બીજો કોઈ ભેદ કે ફેર નથી. ગાથા 107, 8, 9 અને 10માં બધા વિખવાદોને દૂર કરનારું મિશન છે. આત્મસિદ્ધિનું પારાયણ કરવા છતાં વિખવાદ કરતા ઊભા કરતા હોય તો શું કહેવું? મને શબ્દો જડતા નથી અને ખરેખર આ માન્યા પછી વિવાદ રહેશે નહીં. ધન્યવાદ. આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
બસ, ગાથા 107નું સમાપન થાય છે. ગાથા 107 છે, જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય સાધે તે મુક્તિ લહે તેમાં ભેદ ન કોઈ. શિષ્યનો પ્રશ્ન છે કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેશમાં મોક્ષ, એનો નિશ્ચય ના બને ઘણા ભેદ એ દોષ. એ ગાથાનું સમાધાન આપતા સદગુરુ ફરમાવે છે કે મોક્ષનું કારણ શું? જાતિ કે વેશ? મોક્ષનું અસાધારણ કારણ, શબ્દ સરસ વાપર્યો છે, અસાધારણ કારણ. એટલે બાકીના બધા કારણો આપો પણ આ કારણ જો ન હોય તો મોક્ષ થાય નહીં. ઉદાહરણ, ગમે તે મિષ્ટાન બનાવો પરંતુ સાકરનો અભાવ હોય તો મિષ્ટાન બની શકશે નહીં. 50 જાતની વાનગી બનાવવાની બધી સામગ્રી છે સાકર સિવાય, તો મિષ્ટાન ન બને. એમ મોક્ષ માર્ગ માટે વ્રત, જપ, તપ બધા સાધનો, શાસ્ત્ર અભ્યાસ, તીર્થયાત્રા, સ્વાધ્યાય, મૌન, ધ્યાન, જે કંઈ કહીએ તે બધા છે પણ વિતરાગતા નથી. દશામાં વિતરાગતા નથી. ઉદાહરણ આપ્યું છે કે રાતના 11:30-12 વાગે ભજીયા ખાવા બેસે અને પછી પૂછે તો કે અમે ખાધું નથી, આત્મા કંઈ ખાતો નથી, પીતો નથી, આત્માને હાથ નથી, આત્માને પગ નથી, આત્માને મોઢું નથી, આત્માને પેટ નથી, જીભ નથી, આત્મા જાણવા સિવાય કંઈ કરતો નથી. બસ આત્માએ જાણ્યું કે દેહે ખાધું 12 વાગે. ખાનારો કોણ? દેહ. આવી વાતો એકાંત નિશ્ચય નહીંની મગજમાં જે ભૂરી ચડી છે અને જે પંડિતોએ ચાવી ટાઈટ કરી છે બરાબર, અને આના મગજની અંદર એવી બેસી ગઈ છે. કારણ શું? કંઈ ગમે છે. પહેલાં તો વિરોધ થતો હોય કે આ ખોટી બધી વાત હાલે છે, પણ પછી એમાં એમાંય જાય અને એમાં એમાં તાલી ઉપાડતા શીખી જાય. શું કામ? ગમે છે. આ બહુ સારું દલીલ મળી ગઈ કે ખાનારો આત્મા નથી. એટલે અમે તો, અને પછી શબ્દ આપ્યો શું? સાક્ષીભાવ. અમે તો સાક્ષીભાવમાં જ છીએ. જ્યારે જ્યારે ભોગની ક્રિયા ચાલે છે ત્યારે અમે સાક્ષીભાવમાં છીએ. આવું દંભ, કપટ આ જીવને આવડી ગયું. વિતરાગની જ્ઞાની પુરુષોની અસાધના, તમામ જ્ઞાનીઓની આવી અસાધના. હે, કઈ પણ હવે શીખો છે એવું પ્રવચનમાં, પ્રવચનમાં શીખો છે એવું સાંભળ્યું છે એવું કે આત્મા કંઈ કરતો નથી, અને આત્મા માત્ર જ્ઞાતા છે, દ્રષ્ટા છે, એટલે એ તો જુએ છે, અને જુએ છે સાક્ષી ભાવે જુએ છે. આવી પ્રકારનો એવો દંભ, એવું કપટ, એવી છદ્મ અવસ્થા, દોષપૂર્ણ અવસ્થા, કે જીવને મોક્ષનું અસાધારણ કારણ શું? આ બધા તો સંપ્રદાયો છે, વ્યવસ્થા છે, ઉપાસનાની જુદી જુદી પદ્ધતિ છે, એ ચાલે, આચારના જુદા જુદા પ્રકારો છે કે જેને જે ફાવે, પણ એ બધા વિતરાગ દશા માટેના છે. વ્રત, તપ, જપ, સ્વાધ્યાય, ભક્તિ, એ બધું વિતરાગ દશા પ્રાપ્ત કરવા માટેના છે. તો એ વિતરાગ દશાને બાજુ ઉપર મૂકીને એને જ મહત્વ આપે સાધનને. એટલે કૃપાળુદેવે કહ્યું કે કછુ ઓર રહા, તું સાધનને માનીને બેઠો છું, સાધન છે તે મોક્ષ માટેનું અસાધારણ કારણ નથી, મોક્ષ માટેનું અસાધારણ કારણ વિતરાગતા છે, વિરતિ ભાવ છે, જીવનો વૈરાગ્ય, પછી વિરતિ ભાવ, જીવનો ત્યાગ, અને જીવની ઉદાસીનતા, જીવની અનાસક્તિ, આ જે એનામાં આવે છે એ ધર્મ અમે કહ્યો છે, અમે જે ધર્મ કહ્યો છે આ કહ્યો છે, અને એ ધર્મ વિતરાગતા છે. એ વિતરાગતા પ્રાપ્ત કરવા માટે જીવોની જેવી જેવી પ્રકૃતિ હોય તેવા તેવા સાધનો એણે કરવા જોઈએ, કારણ કે કોઈ પણ સાધનથી પ્રાપ્ત શું કરવાનું છે? વિતરાગતા. એને તપ કરવાનું છે તો આહારની વૃત્તિનો જય કરી અને વિતરાગતા સાધવા માટે. એણે કંઈ વર્લ્ડ રેકોર્ડ તોડવા માટે તપ નથી કરવો કે અત્યાર સુધી અમારા કુટુંબમાં કાંઈ નહોતી, તપ કર્યા પછી છાપામાં શું આવે? ફરાણા કુટુંબનું ગૌરવ. હવે મૂર્ખ થયો છું? આ કુટુંબના ગૌરવ માટે વિતરાગના સાધનો હોય? એને તો અમારા કુટુંબનું ગૌરવ છે, કુટુંબનું ગૌરવ નથી એ, એના આત્માનું ગૌરવ. જો સાચું હોય તો આવા છાપામાં આપી આપીને ઓલાને ચડાવે બરાબર, જેને તપ કર્યું હોય ને હવા ભરે બરાબર, અને પછી એમાં અભિમાન પોસાય અને અભિમાનથી જીવનભર જીવે, અને કોઈને ઓળખે. ઓળખો તમે આ ભાઈ? 45 વર્ષ કહી રહ્યા હતા, એની ઓળખાણ શું? આમ જ ચાલ્યા કરે છે. કેટલા બધા આપણે મૂળ તત્વથી દૂર છે, અસાધારણ કારણ વિતરાગતા છે. એટલે કહ્યું કે સૂત્ર એ છે કે કઈ જાતિમાં વેક્ષ છે, મોક્ષ છે, તો અહીંયા આપ્યું છે કે મોક્ષ કોઈ જાતિમાં નથી. ઉદાહરણ આપ્યું છે, શંકરાચાર્ય માટે કહેવાતું હતું કે માત્ર બ્રાહ્મણ જ થાય, પણ હવે એવું કંઈ નથી. કોઈ પણ માણસ વેદ વેદાંતનો નિષ્ણાત થઈ શકે છે, અને એવી રીતે જેમ ઇજારા હતા પહેલાં કે આ મંદિરમાં કોણ ધજા ચડાવે, દોશી કુટુંબ, મહેતા કુટુંબ, આ બધાના ઇજારા હતા બાપ દાદાના, એના સિવાય કોઈ નહીં, અને એની અંદર તો ઓલો પછી ભૂખે મરતો હોય તો એ પાછું ઇજારા માટે થઈને ત્યાં જઈને બેસે. આવું બધું ધર્મસ્થાનોની અંદર ચાલ્યા જ કરતું હોય. પર્યુષણને દિવસે અમારા કુટુંબનો ઇજારો છે બધાને ચાંદલા કરવા, એટલે બેઠો હોય કંકુની વાટકી લઈને, આવા બધું તોફાન ચાલ્યા કરે, અને એની અંદર કેમ કે મયુરભાઈ એમાં ને એમાં બસ ફૂલાયા કરે, આ અમારો કુટુંબ, આ અમારો ઇજારો, આમાં અમારા સિવાય કંઈ કોઈનું હાલે નહીં, બસ આ નૈવેદ આ કુટુંબના જ થાય, એમાં અમારી દીકરીઓ જમે પણ જમાય, મૂવો જમાય બિચારો. કંઈક પ્રકારના આવા તોફાન ચાલે. મોક્ષનું અસાધારણ કારણ કેવળ અને કેવળ માત્ર અને માત્ર વિતરાગતા. આ વિતરાગતા સમજવી જોઈએ. જગતના કોઈ પણ પદાર્થ, વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે સ્પૃહા ન હોય, આસક્તિ ન હોય, મોહ ન હોય, મમત્વ ન હોય, આ બધી વિતરાગતાના લક્ષણો છે. હું એક સ્વતંત્ર એવો આત્મા છું, જગતના જીવો પણ આત્મા છે, અને વસ્તુઓ બધી પુદગળ પરદ્રવ્ય છે. કોઈ મારું નથી, મારું થઈ ન શકે, હું એનો ન થઈ શકું. હું પરતણો નહીં, પરન મારા જ્ઞાન કેવળ એક. હું જે એમ ધ્યાવે, ધ્યાન કાઢે, જીવતે જ્ઞાતા બને. કેટલી સ્પષ્ટ સમજણ આપે છે કે મિથ્યાત્વમાંથી નીકળો, સમ્યકત્વની શ્રદ્ધા કરો, અને સમ્યકત્વ એ છે કે હું ચૈતન્યમય આત્મા છું. બાકીનો બધો જે સંગ છે એ સાંયોગિક છે, પર્યાયમાં છે, નિયત કાળ સુધી જ છે. જેનો જેનો સંગ છે કાયમ છે, કશું જ વસ્તુ કોઈ સાથે આવી શકે નહીં, ન વ્યક્તિ, ન વસ્તુ, ન પદાર્થ કોઈ સાથે આવે. અનંતકાળના પરિભ્રમણની અંદર એવું કયું તત્વ છે કે જે સદા સાથે ચાલ્યું આવે છે? પાપ પુણ્ય, પોતાના ભાવની ઉત્પત્તિ, કર્મ, એ સિવાય કોઈ એક પણ વસ્તુ કે એક પણ વ્યક્તિ સાથે આવતી નથી. તો જાતિ છે એ કોઈ મોક્ષનું કારણ નથી. અને દિગંબર શ્વેતાંબર પરંપરાની વાત મૂકી કે સ્ત્રીઓને મોક્ષ નથી, અહીંયા કહે છે એવું નથી, જેને દશા થાય એને મોક્ષ છે. જો વિતરાગતા સ્ત્રીની હોય તો સ્ત્રીને છે, વિતરાગતા પુરુષમાં હોય તો પુરુષને છે, અને વિતરાગતા એકેયમાં નથી તો મોક્ષ કોઈનો નથી. એ વાત મૂકે છે કે વિતરાગ જેની આ દશા નહીં થઈ હોય એને મોક્ષ ન મળે. કૃપાળુદેવની વાત તો એટલી બધી ન્યાયસંગત છે, એટલી બધી સરળ છે કે ક્યાંય ગૂંચવાડો નથી, તર્કને સ્થાન નથી, કે વાદ વિવાદને સ્થાન નથી, કોઈ વિખવાદને સ્થાન નથી. એટલે આ વાત તો એમણે આત્મસિદ્ધિના પ્રારંભની અંદરની ગાથાઓમાં કીધી છે. પણ જીવ તો એટલો બધો મેંડો છે, ગોખા ગોખ, કે એ વાત એને યાદ નથી આવતી કે દશાનો એવી જ્યાં સુધી જીવ લહે ને જો મટે ન અંતર રોગ. હજી તો શરૂઆત થાય છે આત્મસિદ્ધિની, આત્માના છ પદ તો હજી કહેવાના બાકી છે. ત્યાં કહે છે કે જોજો, સાંભળતા પહેલા બરોબર સતર્ક થજો, આ દશાવાન જીવને જ જ્ઞાન ઉપલબ્ધ થશે, દશાવાન નહીં હોય તો કંઈ નહીં થાય. સાહેબ પણ દશા કેવી? તો કે કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. તારી આત્માર્થની દશા ન હોય તો દિગંબર શું કે શ્વેતાંબર શું, તેરા પંથી શું કે સ્થાનકવાસી શું કે દેરાવાસી શું, કોઈનો મોક્ષ થવાની સંભાવના નથી. કઈ જાતિ છે એની સાથે સંબંધ નથી, કયો વેશ છે એની સાથે પણ સંબંધ નથી. વેશનું સૂત્ર આપ્યું કે ભાઈ અહીંયા કોઈ યુનિફોર્મ, યુનિફોર્મ તો લશ્કરમાં હોય છે, સફેદ કપડાં પહેરીને જ આવવાનું, નહીતર આવવાનું મોક્ષ અટકી જાય. અને રોજ ચીઠી નીકળે, આજે લાલનો ડ્રેસનો કોડ છે, રેડ, આ કંઈ નિશાળ છે? અધ્યાત્મની ઉપાસના છે, આત્મતત્વની ઉપાસના છે, એને બહારના વેશ સાથે કંઈ સંબંધ નથી. તો ડ્રેસ કોડ દાખલ કરી દઈએ, એ કોઈ સાધનાનો કોઈ ઉપક્રમ નથી, મોક્ષનું કોઈ અસાધારણ કારણ નથી. એટલે અહીંયા વાત મૂકી છે. અને કોઈ પછી જે જગ્યાએ જે આશ્રમ જેવા ગુરુ એવી એની કોપી કરે. બે ઉદાહરણ આપ્યા છે, અરવિંદ આશ્રમમાં જાઓ તો અરવિંદ જેવી ડરાકે, ને ગાંધી આશ્રમમાં જાઓ તો ગાંધી જેવી પોતળી પહેરે, એવી રીતે જ રહીએ બધા. અને આજે કેટલું બધું છે, કોઈની જયંતિ ઉજવવી એટલે શું કરે નિશાળવાળા? એના જેવું વેશભૂષા કરે, ફેશન પરેડ, અને એ નીકળે બજારમાં. હવે વિવેકાનંદ જયંતિ ઉજવી તો છોકરાને વિવેકાનંદનો ડ્રેસ પહેરવાથી વિવેકાનંદ કોઈ નથી થતા, કે ગાંધીને મટે થઈને પોતળીવાળા છોકરાઓ નીકળે રસ્તા ઉપર. આવું ચાલ્યા કરે છે. આ બધા બાહ્ય દંભ અને દેખાડા છે, આ કોઈ એના કારણો નથી. એટલે એને કહ્યું કે આવી રીતે આ સોદો તો સસ્તા થઈ જાય. તો સાહેબ એનું સૂત્ર શું છે? તો કે સાધે તે મુક્તિ લે. દશાની સાધના કરો. ગાંધીની દશા જે હતી, વિવેકાનંદની દશા જે હતી, અરવિંદની દશા હતી, એની સાધના કરો. વિતરાગની દશાની સાધનાથી વિતરાગતા આવે, એની વાતો કરવાથી વિતરાગતા ન આવે. એટલે મેં કહ્યું કે ભાઈ સાધે તે મુક્તિ લે, જાણે તે નહીં, બોલે તે નહીં, અને સંભળાવે તે, અને સાંભળે તે પણ, સાંભળે એ મુક્તિ ન લે, એ કઈ ન હાલે. સાહેબ અમે રોજ સાંભળીએ છીએ ને તો તઈ, અને બોલનારાને નથી, બોલે તે મુક્તિ લે એમ નથી લખ્યું કૃપાળુ દેવે, સાધે તે મુક્તિ લે. હવે આમાં સાધવામાં તો પછી બોલનારો હોય કે સાંભળનારો હોય, તું પેલા સાધક છો કે નહીં એ નક્કી કર. સાધે તે મુક્તિ, શબ્દ તો એવો પકડે કે કોઈ છટકી શકે નહીં. કૃપાળુ દેવના શબ્દમાંથી કોઈ છટકી ન શકે, ભાગી ન શકે. ઉભો રે ભાઈ, મોક્ષ કોનો કીધો છે? મુક્તિ કોને મળે? મુક્તિનું કારણ શું? તો કે જે સાધે એ વાંચ આત્મ સુધી. તું તો બોલબોલ કરસ, બોલે એ નહીં. અમે રોજ જાય છે સ્વાધ્યાયમાં, સાંભળે એ નહીં. અમે બધા શાસ્ત્રો વાંચ્યા છે, જાણે એ નહીં. અમે તો બધાને આવો સ્વાધ્યાયમાં કહીએ છીએ, બોલે એ નહીં. ઉપદેશ આપે એ મુક્તિ ન લે. મુક્તિ લેવી છે એક જ, સાધે. અસાધારણ કારણ, એના વિના મુક્તિ ન મળે. એટલું જબરજસ્ત વાત મૂકે છે. અને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીનું અહીંયા ઉદાહરણ આપ્યું છે કે એમણે પણ સોમનાથની અંદર ગયા, કુમારપાળ મહારાજાની સાથે જાય છે, સોમનાથની પ્રતિષ્ઠા થાય છે. પુરોહિતો રાજાના કાન બંબેડે છે કે આ જૈન મુનિ છે, સોમનાથની સ્તુતિ નહીં કરે, સોમનાથના દર્શન નહીં કરે. બસ એને એ જ કામ હતું કે આ નહીં કરે, આ તો વિતરાગ ના કરશે. એટલે પછી નહીં કરે એટલે પછી એનો કાકરો આપણે રાજ દરબારમાંથી નીકાળી નાખશું. પુરોહિતોએ બહુ પ્રયત્ન કર્યા અને કહ્યું સાહેબ પ્રતિષ્ઠા થઈ ગઈ મહાદેવની, હવે આ તમારા આચાર્યને ભેગા લઈ આવ્યા છો, એને કહો કે સોમનાથ મહાદેવના દર્શન કરે. કુમારપાળને પણ ઘડીવાર થયું, પણ એને તો કીધું આચાર્યને, અને આચાર્ય તૈયાર જ હતા. એ તો ઉભા રહ્યા હાથ જોડીને. કલિકાલ સર્વજ્ઞ હતો અને સ્તોત્રની રચના કરી. જૈન આચાર્ય તો બધા જબરજસ્ત, નમસ્કાર કરે તો ભક્તામર સ્તોત્ર, પાર્શ્વનાથની દર્શન કરે તો કલ્યાણ મંદિર સ્તોત્ર, શત્રુંજીના દર્શન કરે તો રત્નાકર પચીસી, એક એકના સ્તોત્ર, અદ્ભુત સ્તોત્ર, જગતમાં જેનો કોઈ જોટો ન મળે એમ સોમનાથની સ્તુતિનું સ્તોત્ર રચ્યું. અને સ્તોત્રમાં એક ગાથા લખી કે ભવના બીજના અંકુરનો નાશ જેણે કર્યો છે, એવા રાગ દ્વેષથી મુક્ત થયા છે એવા એ દેવને અમારા નમસ્કાર. એ બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, મહાદેવ હોય કે પારસનાથ હોય, જે હોય તે, અમને કોઈ વાંધો, અમારું શું એક છે કેવું, રાગ દ્વેષથી મુક્ત થયા હોય એને અમારા નમસ્કાર. પુરોહિતો તો જોઈ રહ્યા કે હવે શું કરવું, આવી સ્થિતિ છે. કૃપાળુ દેવે શબ્દ એક વાક્ય લખ્યું, જ્યાં ત્યાંથી રાગ દ્વેષથી મુક્ત થવું એ મારો ધર્મ છે. આ ધર્મ છે બહુ સરસ, માણસ સાહેબ કે જો હવે જો વાણી આવી શરૂ કર્યું કે બોલે અને બધી જગ્યાએ છાપવા માંડ્યા છે, પોતાના લેટર પેડ હોય તેના ઉપર છાપે, જ્યાં ત્યાંથી મુક્ત થવું એ મારો ધર્મ છે. પણ લખે શ્રીમદ રાજચંદ્ર, એટલે એમ કે મારો નહીં હો, રાજચંદ્રનો ધર્મ છે, મારે આની અરે કાંઈ લેવા દેવા નથી. પાક્કા છે ને વાણિયા તો, એટલે નીચે ઓલી સહી મૂકે શ્રીમદ રાજચંદ્રની, જ્યાં ત્યાંથી મુક્ત થવું, રાગદ્વેષ રહિત થવું એ મારો ધર્મ છે. લખને તારી સહી કે મારો ધર્મ આ છે. પોતાની સહી ન કરે, કોની કરે? શ્રીમદ રાજચંદ્ર. એ રાજચંદ્ર કહે છે, હું ક્યાં કહું છું? ગજબ છે, દંભ હોય એમાં કાંઈ બળે નહીં, એનાથી કોઈ મોક્ષનું સાધન ન થાય. એટલે આવી અવસ્થા જીવનમાં, વિતરાગ અવસ્થા જોઈએ, અવસ્થા એ મુક્તિનું કારણ છે. સરસ વાત કરી. એટલે ટૂંકમાં જે અત્યાર સુધીની ગાથાઓમાં વિવાદ એનો ઉકેલ આપ્યો કૃપાળુ દેવે, એની અંદર ત્રણ ચાર સૂત્રો આપ્યા. એક સૂત્ર આપ્યું સાધે તે મુક્તિ લે, બીજું આપ્યું મોક્ષ કયો નિજ શુદ્ધતા. ભાઈ તમારા આત્માની શુદ્ધિ થાય, મલિનતા ખસે, મલિનતા કર્મની છે. આત્મામાં કોઈ બીજા રંગ નથી લાગ્યા, આત્મામાં કોઈ બીજા ડાઘા નથી લાગ્યા. જે કંઈ આત્મા ઉપરનું આવરણ છે એ કર્મ સિવાય બીજા કોઈ પણ પદાર્થનું નથી. એટલે શુદ્ધતા તે પામે તે પંથ. એ જીવનમાં કર્મની મલિનતા ખસે જેનાથી, કૃપાળુદેવે લખ્યું કે પ્રતિક્રમણ કરવું કારણ એથી આત્માની મલિનતા ખસે છે. મોક્ષ મળા પાઠ 44 કે મલિનતા ખસે છે, આત્મા શુદ્ધ થાય છે. અને મોક્ષ કયો નિજ શુદ્ધતા, જેનાથી આત્માની શુદ્ધિ થાય એની મલિનતા ખસે, કર્મ કલંક ખસે, એ માર્ગ તે પામે તે પંથ. મોક્ષનો આ પંથ છે, એ સિવાયનો કોઈ પંથ નથી. એકમાત્ર, અને આમાં કોઈ મતભેદ નથી, આમાં કોઈ વાદ વિવાદ નથી, આમાં કોઈ વિખવાદ નથી. સર્વ મત સર્વ કોઈ જીવ સમજી શકે એવી આ સ્થિતિ છે આ કાળની અંદર. એટલે એને કેમ કે દર્શનનો આગ્રહ પણ છોડી દેજો, કેમ કે દર્શનની અંદર સંપ્રદાય આવવાનો, દર્શનમાં ગચ્છ આવવાનો, દર્શનમાં ફાંટા આવવાના. દર્શન હશે જૈન દર્શન, એટલે કે તમે દેરાવાસી કે સ્થાનકવાસી, આ દર્શન આવ્યું તો આવ્યું ને, વેસ આવે, બધું આવશે. દર્શન આવશે એમાં બધા જ મતભેદના જુદા જુદા સાધનો. દર્શન આવ્યું એટલે કે અમારામાં ઉપવાસ હોય તો આમ થાય ને, તમારામાં આમ થાય. વેદાંત દર્શનમાં ઉપવાસનો અર્થ આ થાય ને, જૈન દર્શનમાં આ થાય. દર્શન આવ્યું એટલે બધા, આ પુરુષે કીધું કે દર્શનનો ભેદ છોડી દે, છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ. ત્રીજી વાત મૂકી, તું છોડ, શું કર એ વાત નહીં પણ શું છોડ. અને છોડવાની અંદર આવી પ્રકારના દર્શનના ભેદ, આ તો સાત્વિક છે તો પણ એ જો તને પોષે મતભેદને તો એ તું છોડી દે. અને પછી કહ્યું હણે બોધ વિતરાગતા, અસાધારણ કારણ, બોધ જોઈએ, સદગુરુનો બોધ જોઈએ અને જીવનની વિતરાગતા જોઈએ, જીવનમાં ઉદાસીન દશા જોઈએ. સંસારના સંયોગ બધા જ છે, સંયોગની વચ્ચે છીએ, સંબંધના જગતમાં આ જીવ જીવે છે અને સંગની સાથે રહે છે, છતાં પણ ઉદાસીનતા જોઈએ. જાણે અજાણે પણ જેની સાથે રહેતો હોય એ કાયમી નથી, એ કામ ચલાવ છે. એ ક્યાં સુધી એનો સંબંધ છે? આયુષ્ય કાં એનું ને કાં જેનો સંગ છે એનો, સમયવાળાનો. કોઈ કાયમી નથી. વિયોગ અવશ્ય છે, કાં પદાર્થનો વિયોગ છે અને કાં તારો વિયોગ છે. પદાર્થ હશે તો તું વયો જઈશ, અને તું રહીશ તો પદાર્થ વયો જશે. પર્યાયના સંબંધો છે, કોઈ દ્રવ્યના સંબંધો નથી. માટે એને સ્પષ્ટ બોધ આવો સદગુરુનો મળે અને વિતરાગતા પોતાની થાય. બોધમાંથી જે સમજવાનું છે એ સમજવું છે. 12 ભાવનાઓનો સાર એ બોધમાં સમજવાનો છે કે સંસાર અનિત્ય છે, અશરણ છે, અસાર છે. જીવ એકત્વ એકલો આવ્યો છે, એકલો જવાનો છે. કર્મ ભોગવશે એકલો, સુખ દુઃખ ભોગવશે એકલો. એના આટલા બધા કર્મો હશે એમાં કોઈ એના ફળમાં ભાગીદારી કરી શકશે નહીં, કોઈ એમાં એની વહેંચણી કરી શકાતી નથી. અને બાકીનું બધું જ અન્ય છે. છે સંગમાં, દેહના સંગથી માંડીને આખા સમસ્ત સંસારનો સંગ છે. મોટો સામ્રાજ્ય એલેક્ઝાન્ડર થાય તો આખી દુનિયાનો સંગ છે. છતાંય એ બધું જ હોવા છતાં બધું અન્ય છે. ના મારા રૂપકાંતે યુવતી, ના પુત્ર કે ભ્રાતન, ના મારા વૃત સ્નેહીઓ સ્વજન કે ના ગોત્ર કે જ્ઞાતા, ના મારા ધનધામ યૌવન ધરા, એ મોહ અજ્ઞાત્વના રે રે જીવ વિચાર, એ મજ સદા અન્યત્વના ભાવના. માટે જ્યાં જ્યાં મારા પણ આવતું હશે એ આશ્રવ છે. આશ્રવ છે એ બંધ છે. માટે બધાને રોક એ સંવર છે, એ સંયમ છે. આશ્રવ ભાવના, સંવર ભાવના, નિર્જરા ભાવના. પૂર્વે ભૂલ થઈ છે એને કાઢ, એ નિર્જરા છે. એ બંધનથી છૂટી જા, એ નિર્જરા છે. અને એનું સાધન ધર્મ ભાવના, બોધિ ભાવના. દુર્લભ છે. સંસારમાં બધું જ મળશે, કરોડોની સંપત્તિ મળશે, ચક્રવર્તીના પદ મળશે, ઇન્દ્રાદિની પદવી મળશે, દેવલોકની સંકિત નહીં મળે. બોધિ દુર્લભ છે. બોધિ પ્રાપ્ત થવી જીવને, બોધનું પરિણમન થવું બહુ દુર્લભ છે. બધું જ મળી શકશે અનંત સંસારના અનંત પરિભ્રમણમાં. અને અનંતવારી બધી વસ્તુ પામ્યો છે, એક જ વસ્તુ રહી ગઈ છે. જો બોધિ પામ્યો હોત તો પરિભ્રમણ ન હોત. વિચાર કરે બોધિ દુર્લભ ભાવના. અને કેટલો નહીં તો સંસાર છે તો કે લોકરાજની ભાવના. આખો લોક સંસ્થાન વિચાર કરો, 14 રાજલોક. કોઈને કોઈ આપણા સગા સંબંધી, મિત્ર સ્નેહી સ્વજન, એનો વિયોગ તો થયો છે. કોઈ વાર ઘરે યાદ આવે તો 5 મિનિટ શાંતિથી બેસવું અને વિચારવું કે એ જીવ અત્યારે ક્યાં હશે. 14 રાજલોક છે, કયા ક્ષેત્રમાં હશે? ઉપર હશે, ઉર્ધ્વલોકમાં હશે, અધોલોકમાં હશે, મધ્યલોકમાં હશે, નીચે હશે. આ 12 સ્વર્ગ કીધા છે, 7 નરક કીધી છે, આ પૃથ્વી લોકના કીધા છે. આ કયા ક્ષેત્રમાં હશે? આ ગાતકી ખંડમાં હશે, જંબુદ્વીપમાં હશે, ભરતખંડમાં હશે. ગયેલો જીવ ક્યાં હશે, કઈ ગતિમાં હશે? દેવગતિ, તિર્યંજ ગતિ, મનુષ્ય ગતિ, નારકી ગતિ, કઈ યોનિમાં હશે? 84 લાખ યોનિ છે. કઈ પ્રકારની ઇન્દ્રિયો વાળો હશે? એક ઇન્દ્રિય હશે, બે ઇન્દ્રિય હશે, ત્રણ ઇન્દ્રિય હશે, પંચેન્દ્રિય હશે? આ મારો અતિ વહાલો હતો, બહુ હતું, પણ આ ક્યાં હશે? કોઈ સાર સંભાળ કે કોઈ એના તરફથી સમાચાર, સાર સમાચાર ન આપણને મળે, ન આપણે એને આપી શકીએ. અહીંયા આપણે ગમે એટલો વિલાપ કરતા હોય, ઉદ્વિગ્ન હોય, ખેદમાં હોઈએ, અને એ કદાચ ક્યાંક જલસા કરતો હોય કે નહીં, ભોગ ભોગવતો હોય કે નહીં. આવું સંસારનું સ્વરૂપ, આ લોક સ્વરૂપ વિચાર કરો એટલે એમ જ થાય કે ઓહો, આ સંબંધ તો બધા સપના જેવા છે. આમાં કાંઈ ખરેખર ક્યાંય મન લગાવવા જેવું નથી. 14 રાજલોકનો જ્યારે વિચાર કરો ત્યારે એમ કે એક એક જીવ ક્યાં ક્યાં હશે, તો એના ઉપર તો એનો કોઈ હિસાબ કે તાળો વાળો કે કાંઈ તાગ મળતો નથી. આ અગાધ એવો સંસારના સ્વરૂપમાં. અને હું પણ અહીંથી જઈશ તો ક્યાં જઈશ? પછી વિચાર કરતાં કરતાં અહીં આવું, ઓલો ગયો છે એમ ન વિચારવું કે સાલો એ જ લાગનો હતો, ભલે ગયો. પછી વિચારતા વિચારતા કરવું કે જેમ એ ગયો છે અને જેમ એનો અત્તો પત્તો નથી, એમ અરે રે હું અહીંથી ક્યારે અદ્રશ્ય થઈ જઈશ, અને આ બધું ભૈરો ભૈદ્રુ મારું કુટુંબ અને આ પરિવાર આ પરિગ્રહ આ બધું એમને એમ મારો પણ કંઈ પત્તો નહીં ખાય, કોઈ મારા સુધી પહોંચી શકશે નહીં. આ રખડપટ્ટી મારી ક્યાં ક્યાં જઈશ, કેટલા કાળથી જતો તો કેટલા કાળ સુધી ભટકીશ કોને ખબર છે. આ 12 ભાવના વિચાર કરે કૃપાળુ દેવ કહે છે વૈરાગ્ય આવ્યા વિના, અને જેને વૈરાગ્ય આવે એના મોક્ષનું કારણ મળી જાય. જેના જીવનમાં વૈરાગ્ય જાગૃત થાય એને મોક્ષનું કારણ મળી જાય. આપણને મોક્ષનું કારણ હાથમાં નથી આવતું, સાધનો ઘણા હાથમાં આવ્યા, સાધનો ઘણા હાથમાં આવ્યા છે, પણ મોક્ષનું કારણ અસાધારણ કારણ હજુ હાથમાં આવ્યું નથી. સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો, અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, દેહે પણ કિંચિત મૂર્છા ન જોવે જો. આ એક ગાથાની અંદર મોક્ષનું અસાધારણ કારણ, વૈરાગ્યની અવસ્થા, વિતરાગતાની દશાની અવસ્થા કેવી હોય, કૃપાળુ દેવે તો ચરિત્ર કર્યું છે સાદી સીધી ગુજરાતી ભાષામાં. પ્રેમથી ગાઈએ અને વિચારીએ, ઓહો આ વિતરાગ દશા એટલે શું, આ લે સર્વ ભાવથી ઉદાસીન, એ ભાવ જડ ચેતન જે ભાવ હોય તે એનાથી ઉદાસ, કોઈ મારું નથી હું કોઈનો નથી. મુશ્કેલી એ છે કે આપણું અનુપ્રેક્ષા બહુ ઓછી છે, ચિંતન ઘણું ઓછું છે, બહિર્મુખતા ઘણી છે, વાંચવાની બોલવાની ચર્ચા કરવાની આ બધી બહિર્મુખતા છે. એટલે પોતાની વાત ઉપર લઈ લેવું જોઈએ, સ્વમાં. હવે એવું છે કે બને છે એવું કે આપણે બધી બહિર્મુખતા એટલી બધી છે કે બસ બહારની ચર્ચા કરીને સંતોષ, પછી કાંઈ નહીં, કોઈ એમ નક્કી કે હવે 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 અનુપ્રેક્ષા કરો, ચર્ચા બહુ થઈ ગઈ, હવે અનુપ્રેક્ષા કરો, હવે પોતાનું ચિંતન કરો, મનન ચિંતનમાં જાઓ અને એ મનન ચિંતન સ્વ અસ્તિત્વ ઉપર લઈ જાઓ, સ્વ તત્વ ઉપર લઈ જાઓ કે આ જે કંઈ ચર્ચા કરીએ આપણને કંઈ લાગુ પડે છે, અને લાગુ પડતી હોય તો એમાં આપણે ક્યાં છીએ, અને તરત ખબર પડશે કે હજુ તો ચાલવાનું ઘણું બાકી છે, પંથ ઘણો લાંબો છે, હજુ તો એક ડગલું ચાલ્યા નથી, તો કે બધી ચિંતા છોડી દેવે, વૈરાગ્યનું ડગલું ભરજે, જે ભરી પાછું બીજું ભરશે કે તપ બહુ કર્યું તો હવે જરા યાત્રા કરી આવું, યાત્રા કરીને પતી ગયો જરા બે શિબિર ભરી આવું, આમાં ખોટા ચાળામાંથી નવરો નહીં થાય. કાંઈ નથી કરવું, તું ઘરે બેઠો હારો છો કોઈને નળમાં, પણ વૈરાગ્ય કર, ઉદાસીનતા કર. શેની ઉદાસીનતા કરવી, દુનિયાભરની કે મારે દિલ્હીનું રાજ જોતું નથી, કોણ તને પૂછે છે, મગતરા જેવા તારું કોઈ ક્લાસ છે, પણ જે તું ઘરમાં તારું રાજ રાખીને બેઠો છું એમાંથી અડબોતા કે આ પરિગ્રહ મારો નથી. અને એ જો કાંઈ ન હોય કે ભાઈ મેં તો વિલ કરી નાખ્યું છે ને કાંઈ મારું નથી, એવું સંતોષ ખોટો લઈશ, માં શરીર પણ તારું નથી. એટલે ક્ષેત્ર તો ઘણા છે વિચારવાના, બેઠા બેઠા વિચાર કે મારું કંઈ નથી, હું બધાથી ભિન્ન છું, તો હું તો છું જ, મેં તો બધું દીકરાને હોંપી દીધું છે, ડાયો ગણો ને પાછો, દીકરાને હોંપી દીધું હોય પણ પાસબુકની સહી ચેકમાં પોતાની હાલે, ચાવી પોતાની પાસે હોય, વોલ્ટના ખાનાની ચાવી. અરે કંઈક તોફાન છે આપણા, તો પોતા સુધી પહોંચવા નથી જતો. અહીંયા સરસ કૃપાળુ દેવે કહ્યું છે ભાઈ એ બધી વાત સાચી, તું પોતે આ તારું ચિંતન કર કે દેહે પણ કિંચિત, આ છેલ્લું સ્ટેજ, જ્યારે એમ લાગે કે મને બધેથી ઉદાસીનતા છે, આપણને કાંઈ નથી, આપણે રાગ દ્વેષ નથી, આપણને કાંઈ કોઈ વસ્તુ નહીં, બધું ચાલે, બધું વિચારી લે ને, પછી કે દેહ ઉપર મૂર્છા ખરી, ક્યાં ગઈ મારી ઓલી દવાની ટીકડી, ને તું મરી જઈશ, અરે મરી જવાનો તો કાલ મરી જઈશ, દવાના કારણે જીવવાનો જો, રહેવા દે ને ભાઈ. જો આ તત્વજ્ઞાનનો આધાર હોય તો બાકી તો નિંદર તને દવા જ જીવાડશે, કારણ કે નહીં તો ડૉક્ટરનું શું થશે, આ તારા કારણે તો બધા નભી રહ્યા છે. જવા દો, આ કારણો કહીને ગાથા 108 ઉપર આપણે જઈએ. પ્રશ્ન કોઈ હોય તો કહો.
પ્રવચન ક્રમાંક 82, ગાથા ક્રમાંક 108, જિજ્ઞાસુનું લક્ષણ. કસાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ અંતર દયા તે કહીએ જિજ્ઞાસ. ટીકા. ક્રોધાદિ કસાય જેના પાતળા પડ્યા છે, માત્ર આત્માને વિશે મોક્ષ થવા સિવાય બીજી કોઈ ઈચ્છા નથી અને સંસારના ભોગ પ્રત્યે ઉદાસીનતા વર્તે છે, તેમજ પ્રાણી પર અંતરથી દયા વર્તે છે, તે જીવને મોક્ષ માર્ગનો જિજ્ઞાસુ કહીએ, અર્થાત તે માર્ગ પામવા યોગ્ય કહીએ. 108મી ગાથાનો પ્રારંભ થાય છે. આ શરૂ કરતા પહેલા 107મી ગાથામાં જે સ્પષ્ટપણે સૂચન કરવામાં આવ્યું છે તે સંક્ષેપમાં સમજી લઈએ. બહુ સૂક્ષ્મ અને ઊંડાણ ભરી ચર્ચા કરતા પ્રથમ કક્ષાના સાધકોને સમજાય તેવી મોક્ષ માર્ગની વાત આ ગાથામાં કહી છે. સદગુરુનો બોધ સાંભળવો અને સમજવો, એને વિચારવો અને એનું અંતરથી સઘન અવલોકન કરવું, મંથન કરવું, પરામર્શ કરવો, તેમાંથી નિચોડ કાઢવો અને કાઢીને એને માન્ય રાખવું, હૃદયથી સ્વીકારી કબૂલ કરવું, તેના માટે આ 6 પદમાં 6 તત્વોનું વર્ણન કરવામાં આવ્યું છે. તત્વથી, શાસ્ત્રથી, અનુમાનથી, પ્રમાણથી, જેટલું આપણી બુદ્ધિથી સમજાય, જેટલા તર્ક થઈ શકે, જેટલી સમજણ કેળવી શકાય તે કેળવીને 6 પદોની શ્રદ્ધા પ્રાપ્ત કરવી અને તેની સાથે ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષાદિથી ક્રોધાદિ કસાયો જીતવા માટે જે ઉપાયો બતાવ્યા, ટૂંકમાં રાગ દ્વેષ જીતવા માટે જે જે ઉપાયો બતાવ્યા તે મોક્ષ માર્ગ છે.
સંક્ષેપમાં વર્ણન. કોઈ સ્ત્રી અથવા પુરુષ અથવા કોઈ જાતિ હોય તો જ મોક્ષ થાય એવું નથી. અંદરની ચેતનાનું આ કામ છે, સ્થૂળ દેહનું આ કામ નથી. અમુક વેશ પહેરવાથી અને અમુક જાતિમાં હોય તો જ મોક્ષ થાય તેમ નથી. થવું શું જોઈએ? જે કોઈ પણ રીતે સદગુરુનો બોધ સમજે તે અનુસાર આત્માની શ્રદ્ધા કરે અને તે અનુસાર પોતાના કસાયો ઘટાડવા માટે અથવા વિતરાગ અવસ્થા પ્રાપ્ત કરવા માટે પ્રચંડ પુરુષાર્થ કરે. આ રીતે વિતરાગ અવસ્થા જો પ્રાપ્ત કરે તો અવશ્ય મુક્તિ મળે. 107મી ગાથાનો નિષ્કર્ષ. મોક્ષ માર્ગ સર્વ જીવો માટે સરખો છે. સ્ત્રી માટે જુદો, પુરુષ માટે જુદો, સફેદ કપડાવાળા અને કાવડા કપડાવાળા માટે જુદો, એમ મોક્ષ માર્ગ જુદો જુદો ન હોય. કારણ કે મોક્ષ માર્ગ તો આત્મામાં જ રહ્યો છે. છેવટે આ કામ આત્મામાં અને આત્મા માટે કરવાનું છે. જો આત્મામાં જ કામ કરવાનું હોય તો એને પોતાના ભાવને ફેરવવા પડે. રાગ ભાવ અને દ્વેષ ભાવ બદલવા પડે, દ્વેષ ભાવ બદલવા મૈત્રી ભાવ કેળવવો પડે, ક્રોધ ભાવને બદલે
ક્ષમા ભાવ કેળવવો પડે, અહંકારને બદલે નમ્રતા ભાવ કેળવવો પડે. ભાવને બદલાવે નહીં, ભાવ પલટાવે નહીં, ભાવમાં પરિવર્તન કરે નહીં, અને વેશ પરિવર્તન કરે અને કોઈ જાતિની વાત કરે તો એથી મોક્ષની પ્રાપ્તિ ન થાય.
બહુ ભારપૂર્વક આ વાત થાય છે, સાચો માર્ગ મળ્યો હોય અને માન્ય પણ કર્યો હોય, પણ જો તે પ્રમાણે વર્તે નહીં તો કામ ન થાય. માર્ગ સાચો મળ્યો, સમજ્યો, સ્વીકાર્યો અને માન્ય પણ થયો, દિવ્ય માર્ગ છે, સત્ય માર્ગ છે, તે પ્રમાણે સ્વીકારી શ્રદ્ધા સુધી પહોંચ્યો, શ્રદ્ધાથી સ્વીકાર્યો પરંતુ તે પ્રમાણે વર્તે નહીં તો તે કામ ન થાય. શ્રદ્ધા હોવી એક વાત છે અને વર્તન તે બીજું કામ છે. દ્રવ્યાનુયોગની પરિભાષામાં સમ્યક દર્શન અને શ્રદ્ધાગુણનું કાર્ય છે, અને શ્રદ્ધામાં જેનો સ્વીકાર થયો તે પ્રમાણે વર્તવું તે ચારિત્ર ગુણનું કાર્ય છે. આગળ ગાથામાં આવશે વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીત. જાણ ચારિત્ર તે આત્મા નિજ સ્વભાવે રમતો રહે, લેશિયા શુદ્ધ અલંક્યો મોહ વને નવી ભમતો રહે. સાચો માર્ગ મળ્યો તે પ્રમાણે વર્તન કરવું પડે, અને જ્યારે વર્તવા જાય ત્યારે સંઘર્ષ થાય, અંદરથી ક્રોધ ઉઠે છે, અહંકાર કહે છે કે કર, આ ક્રોધ વગર નહીં ચાલે. લોકો કહે છે કે સંસારમાં રહેવું હોય તો તું સાપની જેમ ફૂફાડો તો મારજે, પણ કરડીશ નહીં, ફૂફાડો એટલે ક્રોધ કરજે. એના વિચાર તારી છાપ ઉપર છાપ નહીં પડે, તેના વગર તારી છાપ નહીં પડે. ઢીલા રહેવાથી બધા તને ઘોડીને પી જશે, ટાઈટ રહેવા જેવું છે. લોકો તો ડાયા થઈને જાત જાતની સલાહ આપે છે, પણ ઉપાયો બતાવે છે, પણ અંદર ક્રોધ ઊભો થાય અને તે વખતે વૃત્તિ જોર કરે ત્યારે પ્રચંડ પુરુષાર્થ કરીને તે વૃત્તિને વાળવી પડે, કાપવી પડે. ગાડીને ટર્ન લેવો હોય તો જોર વાપરવું પડે છે, દોડતી રેલગાડીને બદલવા પણ જોર કરવું પડે છે, અને નદીના વહેણને બદલવા પણ મહેનત કરવી પડે છે. આ બધા કરતાં વૃત્તિને બદલવા સૌથી વધારે જોર વાપરવું પડે છે. વૃત્તિને આધીન થવાથી તો હાર થાય છે. પછી કહે છે કે ક્રોધ કરવો ન હતો પણ થઈ ગયો, આ નિર્બળતાનું સૂચક ચિહ્ન છે. પુરુષાર્થ કરીને વૃત્તિને બદલવી પડે, વૃત્તિને બદલવા પ્રચંડ પુરુષાર્થ કરવો પડે. અંદર લોભની વૃત્તિ ઉઠે ત્યારે લોભની વૃત્તિને પલટાવી, બદલાવી અને સંતોષમાં પરિવર્તિત કરવી, તે સાધારણ પુરુષાર્થ માગી લે છે.
પહેલું કામ વૃત્તિઓનું સમ્યક દર્શન. તમારી અંદર જે વૃત્તિઓ ઉઠે છે તેને સમ્યક પ્રકારે જુઓ, એનો બચાવ ન કરો, તેને મોહરું ન પહેરાવો અને તેને બીજા ઢાંચામાં ન ટાળો. ક્રોધ તે ક્રોધ જ છે, પછી એમ ન કહો કે ગુસ્સો કર્યા વગર ન ચાલે, એવો બદલાવ ન આપો. વૃત્તિ જેવી ઉઠી તેવી જ તેના સ્વરૂપમાં જોવી, વૃત્તિને પરિવર્તિત કરવી, તે કરવામાં પ્રચંડ પુરુષાર્થ જોઈએ. પરમ કૃપાળુ દેવ કહે છે કે માન્ય કર્યું, સાંભળ્યું, જાણ્યું, સમજ્યો, વિચાર્યું, શ્રદ્ધા પણ થઈ, અહીં સુધી આવ્યો, પરંતુ તે પ્રમાણે જો વર્તે નહીં તો કાર્ય ન થાય. બંને જુદા જુદા વિભાગો છે, શ્રદ્ધા એક ઉપાય છે અને વર્તવાનું બીજું કાર્ય બીજું છે. જેટલી પુરુષાર્થની કચાશ તેટલો મોક્ષ પ્રાપ્તિમાં વિલંબ. હવે કોઈને પૂછશો નહીં કે મોક્ષ કઈ રીતે મળે, કેટલી પુરુષાર્થની તીવ્રતા તેટલી મોક્ષ માર્ગની સુગમતા. આ ગણિત છે, આ ભવે સાચા સદગુરુ મળ્યા છે અને શક્ય હોય તેટલા કર્મ ખપાવી શકાય તેવો પુરુષાર્થ સાધક જો કરે તો આત્મસિદ્ધિ કરી, તેમ કહેવાય. 107મી ગાથામાં પરમ કૃપાળુ દેવને આ વાત કરવી હતી. હવે 108મી ગાથા શરૂ થાય છે.
બસ 108મી ગાથામાં ફરીથી મુનિશ્રી 107મી ગાથાનું સમિંગ અપ કરે છે. બહુ મહત્વની વાત મુદ્દાનો છે કે એ ન પકડાય ત્યાં સુધી આગળની ગાથાઓ જીવને હજુ પકડાશે નહીં. એટલે કે છે કે ભાઈ જે કંઈ છે મોક્ષના કારણ માટે સદગુરુનો બોધ સાંભળવો, એને સમજવો, એને માન્ય રાખવું. એ કહે છે કે જેટલા પ્રકારે જેટલા તર્ક થઈ શકે, જેટલી બુદ્ધિ ચાલે તારી, જેટલી સમજણ કેળવી શકાય એટલી કેળવ, પણ છ પદની શ્રદ્ધા કર, વારે વારે વિચારે નો, ચર્ચા કર, જેટલી કરવી એટલી કર, છ પદ ઉપર આત્મા છે કે નહીં, જેટલું ત્યાર બુદ્ધિનું બળ ચાલે તેટલું ચલાવ, પણ એની શ્રદ્ધા કર. એવી રીતે આત્મા નિત્ય છે, કર્મનો કરતા આત્મા જ છે કે બીજો કોઈ છે, કરેલા કર્મનું ફળ આ આત્માએ જ ભોગવવું પડે કે બીજાને ભોગવવું પડે, આ ફળ બીજાને આપી શકાય છે, કોઈ પણ ઉપાયથી કંઈ થઈ શકે છે, યજ્ઞ કરવાથી, આ કરવાથી રૂપાંતર થઈ શકે, કોઈ દેવને ખુશ કરવાથી લઈ લઈએ, આપણે પીડા એ લઈ લઈએ, આવું વિચાર કર, વારંવાર વિચાર કર. આ છ પદની શ્રદ્ધા એટલે અનેક પ્રકારની મિથ્યા માન્યતાઓ હજી પણ આ જીવની છે. આત્મસિદ્ધિ બોલતો હોય તો એમ છે કે કંઈક કોક આવીને મારું લઈ જશે ને સારું કરી લેશે, કોક મારા વાહામાં ધબો મારશે ને આપણું કલ્યાણ થઈ જશે, અને તારું કલ્યાણ થઈ જાય, તારા કર્મ કપી જાય, એ તારા માથા ઉપર વાસ્કેપની પોટલી નાખે, એમાં શું ગાંડ પણ મૂક્યું છે, ક્યાં સુધી લગાવવું છે, હવે આમાંથી કેદી બહાર નીકળવું છે. અનંત ભવ સુધી આ જ ધંધો કર્યો, કોઈના પગ પકડી લીધા, સદગુરુ આવ્યા, બસ આપણે થઈ ગયું, આપણું કામ થઈ ગયું. તારું કામ થઈ ગયું, અરે સદગુરુ હજી રખડે છે, એનું કામ નથી થયું, તો તારું થઈ જશે. એટલી એટલી વાત, એ કહે છે જેટલું થાય એટલું કરો, જેટલી સમજણ કેળવી શકાય તેટલી કેળવીને પણ આ છ પદની શ્રદ્ધા પ્રાપ્ત કરો, અને તેની સાથે રાગ દ્વેષ જીતવા માટે જે ઉપાયો કીધા છે તે કરો. એની અંદર કોઈ જાતિ કોઈ વેશ એ આડો નહીં આવે, માત્ર કરવાનું છે. શ્રદ્ધા કર્યા પછી શ્રદ્ધા ગુણ એક છે, અને ત્યાર પછી બીજો છે એ વર્તનનો ગુણ છે, ચારિત્રનો ગુણ છે. દર્શન ગુણની શુદ્ધિ પછી ચારિત્રના ગુણની વર્તના કરવી પડશે, અને એમાં એ કહે છે કે ભાવને ફેરવવા પડશે, ક્ષમા ભાવ ક્રોધની જગ્યાએ લાવવો પડે, દ્વેષની જગ્યાએ મૈત્રીનો ભાવ લાવવો પડે, ભાવને ફેરવવા જ પડશે. તો ભાવ ઉપર ચિંતન કરો કે મારા ભાવો કોઈ વ્યક્તિ પ્રત્યે વસ્તુ પ્રત્યે કેવા છે, પરિવર્તિત કરો એને. જે ભાવ કીધા છે જીનેશ્વર પરમાત્માએ એ ભાવ રાખો. જો આ પ્રકારે નહીં વર્તે તો પણ કામ નહીં થાય. પહેલા છ પદની શ્રદ્ધા કરો, શ્રદ્ધા ગુણને કેળવો, આ સંકેત છે, તત્વની શ્રદ્ધા એ સંકેત છે, સમ્યક દર્શન છે. પણ ચારિત્ર પણ જોશે તો ભાવને પલટાવો, અને ભાવને પલટાવવામાં કહે છે કે ત્યાં સુધી કામ નહીં થાય. સમાજ તો કહેશે કે ફૂફાડા મારવા, ક્રોધ તો કરવો, ગુસ્સો કર્યા વિના ન હાલે, માણસોએ ન સાંભળે આપણું, અને કોઈ આપણને દાદ દેશે નહીં. ના, ક્રોધને ક્રોધ તરીકે જ જાણો, છે ઈ છે, અને ન જોઈએ એટલે ન જોઈએ, બસ વૃત્તિને પરિવર્તિત કરો. જેમ કે છે કે તમે બધું પરિવર્તન કરો છો, ગાડીને ટર્ન લેવડાવો છો તો પરિવર્તન થાય છે, રેલગાડીને બદલવી હોય તો પરિવર્તનનું બળ કરવું પડે છે, એમ આ પ્રકારે બધું કરો, પણ વૃત્તિને બદલવાનું બળ સૌથી મોટું છે, એ કરો. મોક્ષ કઈ રીતે થશે? આ પુરુષાર્થ જો નહીં થાય, બીજો પેલો પુરુષાર્થ કયો કરવાનો? શ્રદ્ધા. શેની શ્રદ્ધા? છ પદની. કોના છ પદ? આત્માના, કૃપાળુદેવના નહીં, આત્માના છ પદની. આત્માને સર્વાંગ રીતે સમજી લ્યો, આ છ પદ સિવાય આત્માની કોઈ બીજી શ્રદ્ધા છે જ નહીં. અને પછી વૃત્તિઓ કોની? પોતાની. જોજો કૃપાળુદેવની નહીં, આપણી વૃત્તિઓને બદલવા પ્રયત્ન કરો, ભાવમાં બદલો લાવો, ભાવ પલટાવો, ભાવ પરિવર્તિત કરો, અને એમાં કોઈ પણ કંઈ કેક આટલું તો કરવું જ જોઈએ. એક વસ્તુ માનવમાં વૃત્તિ જે છે એનો સ્વીકાર કરો. ક્રોધ આવ્યો તો આવ્યો, ગુસ્સો થયો તો થયો, ના ના કરવો જ પડ્યો, ન ચાલે, આવી ખોટી દંભની ક્રિયા કરશો નહીં, કોઈથી એને માન્ય નહીં કરશો. જો ખોટું છે તો ખોટું છે જ, મારે ન કરવું જોઈએ. એ નુકસાન જે થવાનું છે, અરે આખું ભયું જાય, એકઈ વસ્તુ સાથે રહેવાનું નથી, શું નુકસાન થવાનું છે? આપણી કલ્પના છે આ નુકસાનની, આત્મામાંથી કંઈ જતું નથી, જે મારું છે એ જાય નહીં અને જાય પાછો સિદ્ધાંતની ભાષણ ઠોકસ અને પાછો કે મને નુકસાન થઈ જાય, ક્રોધ તો કરવો જોઈએ, કાંઈ નથી થવાનું ચર્ચા કરમાં, આટલી વાત બરોબર કર. તો અહીંયા કહે છે આ રીતે કરો, અને પછી છેલ્લે મુનિશ્રી બહુ કરુણાથી કહે છે કે આ ભાવે સાચા સદગુરુ મળ્યા છે, શક્ય એટલા કર્મો ખપાવી શકાય તેવો પુરુષાર્થ સાધક જો કરે તો આત્મસિદ્ધિ કરી એમ કહેવાય. તારા જેટલા કર્મ છે એટલા ખપાવ, જેટલા વધારે ખપાવીશ એટલા પ્રમાણમાં તે આત્મસિદ્ધિ કરીશ. આ ભાવમાં તને સાચા સદગુરુ મળ્યા છે કે જેણે આ બધાથી પર થઈને તારી વિતરાગતા ઉપર દ્રષ્ટિ કરાવી છે. આ 108મી ગાથાની વિચારણા આપણે હવે પછી કરીશું. આજે એક આપણા જ સ્વાધ્યાય વર્તુળના ભૂતપૂર્વ મેમ્બર હર્ષવર્ધનભાઈ, એને સંજોગ વસાત રાજકોટથી અમદાવાદ શિફ્ટ થવું પડ્યું છે, પણ એમણે અહીંયા જ્યારે હતા ત્યારે અનુવિજયજી મહારાજનું જે આ પુસ્તક આત્મસિદ્ધિનું ભારતીબેને એના પ્રવચનો સાંભળી અને અક્ષરે અક્ષર એના ઉપર એને લખાણ કરી એના પુસ્તક બહાર પાડ્યું છે, એ પ્રકારે મહારાજ સાહેબના સમ્યક દર્શન ઉપરના પ્રવચનો હતા. એની સીડી એક એક સીડી 15-17 વાર સાંભળી સાંભળીને અક્ષરે અક્ષર પકડી અને એ સીડીથી એને સમ્યક દર્શન પુસ્તકનું સંપાદન કર્યું. એટલું જ નહીં, એમણે એક વિશેષ ઉપક્રમ કર્યો કે એક એક પ્રવચનમાંથી પ્રશ્નો કાઢ્યા, એ પ્રશ્નોનું પાછું સમાધાન પણ પૂજ્ય ગુરુદેવ પાસેથી, મહારાજ સાહેબ પાસેથી લીધું, એનું પરિશિષ્ટ કર્યું, અને ત્યાર પછી કોઈને સાંભળવું પડે તો એને માટે એને સીડી બનાવી. એ કહે છે એનું ઉદ્ઘાટન, એનું વિમોચન સાયલામાં ગયા મહિનામાં થઈ ગયું. એમની ભાવના છે કે ભાઈ મારું તો જે કંઈ સર્જન છે એ અભ્યાસ વર્તુળમાંથી અમે તૈયાર થયા છીએ. એ અને એમના ધર્મપત્ની તરુલતાબેન, એ ડૉક્ટર છે, પણ બંનેનું ખૂબ જ સમર્પણ આપણા સ્વાધ્યાય વર્તુળમાં આપણે જોયું જ્યારે આવતા હતા ત્યારે એટલું બધું હતું. એમની ભાવના છે કે એમના પુસ્તકો છે એ અહીંયા સ્વાધ્યાય વર્તુળમાં સ્વાધ્યાય માટે એ સૌ મુમુક્ષુઓને આપવા માગે છે. એમને હું કહું કે બે શબ્દ તમારે કહેવા હોય તો કહીને તમે પુસ્તક આપી શકો છો.